بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ومولانا محمد خاتم النبيين وعلى آله وصحبه ولمن تبعهم بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن أولياؤه إلا المتقون صدق الله مولانا العظيم. સૌ પ્રથમ તો હું આજે આ એક ઘણી મહત્વની ઇમ્પોર્ટન્ટ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું તે બદલ દારૂમ હસનિયા માંગરોલના મોહતમીમ સાહેબ, મૌલાના ઇકબાલ સાહેબ, મૌલાના ઇબ્રાહીમ સાહેબને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું કે અત્યારની બહુ એક અહમ જરૂરત, બહુ જ ઇમ્પોર્ટન્ટ જરૂરતના વિષયના ઉપર આજની આ મીટિંગ રાખવામાં આવી. બીજા નંબર પર તમારા લોકોનો આભાર, શુક્રિયા. ઠંડીની રાતમાં પોતાનો આરામ છોડીને કંઈક સમજવા, કંઈક શીખવા માટે અત્રે ઉપસ્થિત થયા, ભેગા થયા. અલ્લાહ તાલા આપણા સૌનું અહીંયા મળવું, એકત્ર થવું અલ્લાહ એવોની રજા અને ખુશીનો દરિયો બનાવે. આજે સવારે અહીંયા બુખારી શરીફનો ખતમ હતો, તેના અંદર એક હદીસ આવી, કુરાનની આયત આવી, કયામતના દિવસે અલ્લાહ તાલા ત્રાજવું કાયમ કરશે અને તેમાં લોકોના સારા અને ખોટા કામોને તોલવામાં આવશે. જે જે કામોથી નેક કામ, નેકીના કામ, સારા કામ ત્રાજવામાં જે પલ્લામાં મૂકવામાં આવશે અને વજનદાર થઈ જશે, ભારી થઈ જશે, તેમાં એક કામ છે વક્ફ કરવું. બુખારી શરીફમાં સ્પેશિયલ એના ઉપર ટાઇટલ કાયમ કરવામાં આવ્યું છે, બાબ કાયમ કરવામાં આવ્યા છે વક્ફના મસાઇલના સિલસિલામાં. વક્ફ કરવું એ તે અલ્લાહ તાલાના અંતિમ નબી હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની પવિત્ર સુન્નત છે. એવી જ રીતે મુતવલ્લી પણ, મુતવલ્લી બનવું કે કોઈક વક્ફની કમિટીના ટ્રસ્ટી બનવું, પ્રમુખ બનવું, ટ્રેઝરર બનવું, ખજાનચી બનવું. જો શરિયતે જે માર્ગદર્શન આપેલું છે તે મુજબ હોય તો એ બહુ મોટા સવાબ અને નેકીનું કામ છે. એમાં બે પાસા છે. એક પાસું એનું એ છે કે મુતવલ્લી સાહેબ જો પોતાની જવાબદારીનું ભાન રાખતા હોય, જવાબદારી સમજતા હોય અને વક્ફનો વહીવટ અને સંચાલન સહી રીતે કરતા હોય તો એ બહુ મોટા સવાબનું અને નેકીનું કામ છે. પણ તેના માટે અલ્લાહ તાલાનો ડર હો એ પણ બહુ જરૂરી છે. ગુજરાતીમાં કોઈક વાર આપણે એમ કહીએ, કોણ કરે સેવા ને કોણ ખાય મેવા, કોણ કરે સેવા ને કોણ ખાય મેવા, એ બધું પણ ચાલતું હોય. એટલે જેને અલ્લાહનો ડર નથી, અલ્લાહનો ખોફ નથી, હવે તે ખાઈ જતા હોય, કોઈને જલ્દી ખબર પડતી નથી. એક મુતવલ્લી સાહેબ વિશે લોકોએ બળવો કર્યો કે એને મુતવલ્લીમાંથી રિઝાઇન કરો. મારી પાસે આવ્યા કે મુફ્તી સાહેબ એવાને રિઝાઇન કરાવવાના છે, શું પ્રોબ્લેમ થયો? કે જુમ્માના દિવસે મસ્જિદમાં જોડી ભેરવવામાં આવે, છેલ્લે બધી સબની જોડીઓ એકત્ર થાય ને પૈસા જમા થાય, જોયું કે બધા મુસલ્લીઓ ચાલ્યા ગયા તો તે જ જોડીના પૈસામાંથી બિરયાની મંગાવીને મસ્જિદમાં બેસીને ખાઈ મૂકવા દીધા. જ્યારે આવી ખુલ્લમ ખુલ્લી પબ્લિક ચંદો શા કારણે આવ્યો? મસ્જિદના નિભાવ માટે, મસ્જિદના સંચાલનના માટે, ઇમામ સાહેબ, મોઝિન સાહેબ, લાઇટ બિલ, સફાઈ, મુક્તલી સાહેબ મસ્જિદમાં જઈને બિરયાની ખાય. એક જગ્યા પર એક સંચાલન મુતવલ્લીઓની કમિટી દર મહિને પહેલી તારીખે રવિવાર જોઈને મીટિંગ કરે. થોડા દિવસ પછી શંકા થઈ કે એટલા બધા તો શું કામ હોય કે દર મહિને પાબંદીથી મીટિંગ કરે, હોય એક્ટિવ મુતવલ્લી લોકો છે. થોડા દિવસ પછી ખબર પડી કે દર મીટિંગ વખતે મુર્ગ મુસલમ, પછી આખી ચિકન બને ને, તેને સ્પેશિયલ ઓર્ડર ગયેલો એ કુક નેતા, રાંધવાવાળા નેતા. થોડા દિવસ પછી લોકોએ નામ આપવામાં ભાઈ એક્સપર્ટ બની, લોકોએ નામ જ આપી દીધું મુરગી કમિટી, મસ્જિદ કમિટી નહીં મુરગી કમિટી, મદરસા કમિટી નહીં મુરગી કમિટી. તો આ તો ખુલ્લમ ખુલ્લું ઓપનલી જાહેરમાં પોતાના પેટના અંદર હરામનો માલ ભરવા બરાબર છે. કુરાન એક જગ્યાના ઉપર યતીમ લોકોનો માલ જે લોકો ખાઈ જાય છે તે બાબતે શું કહ્યું? ઇન્નલ્લદીના યાકુલૂન અમવાલલ યતામા ઝુલ્મન ઇન્નમા યાકુલૂન ફી બુતુનિહિમ નારા. જેઓ યતીમનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટના અંદર જહન્નમની આગ ભરી રહેલા છે. આજે કેટલા યતીમખાના છે, તે યતીમખાનાના અંદર જઈને તમે જુઓ તો બિચારા યતીમ બાળકો એ લોકોનું ખાવાનું જુઓ તો આપણને દયા આવે, રહમ આવે, એવું ખાવાનું. તેઓની બોર્ડિંગ જુઓ, તે લોકોના કપડાં જુઓ, આપણને દયા આવે, રહમ આવે યતીમ બચ્ચાઓ પર. અને કોમ લાખો રૂપિયા એ યતીમ બચ્ચાઓ માટે આપતી હોય તો તે યતીમખાનાના સંચાલક શ્રી, તેની કમિટીના મેમ્બરો, તો હાઈ ક્લાસ એર કન્ડિશન ઓફિસોમાં સ્કોર્પિયો ગાડીમાં ફરતા હોય, મનમરજીની હોટલમાં ખાતા હોય, ને તે યતીમના પૈસામાંથી જીયાફત ઓળાવતા હોય, કેટલો ઝુલ્મ થઈ રહ્યો છે. ان الذين ياكلون اموال اليتامى ظلما انما ياكلون في بطونهم نارا وسيصلون سعيرا. જેઓ યતીમોનો માલ ખાઈ જાય છે એ લોકોના પેટમાં જહન્નમની આગ છે, ને કયામતના દિવસે દોઝખની આગમાં એ લોકો જશે. એડવોકેટ સાહેબ થી આપણે ઇન્શાલ્લાહ ઘણા સવાલો બી પૂછવાના છે. અત્યારે જે વાત કરતા હતા તો કે રહમાન ખાન સાહેબ એક મરતબા આવ્યા છે સુરત, રાજ્યસભાના સ્પીકર, પાછલી સંસદમાં કે રહમાન ખાન સાહેબ, તે મિટિંગના અંદર મને પણ આમંત્રણ હતું. હવે કે રહમાન ખાન સાહેબ કાયદો સમજાવી રહેલા હતા કે ભાઈ મુતવલ્લીઓને હવે 2 વર્ષની જેલની સજાનો કાયદો આવી ગયો છે. કયા કયા સંજોગોમાં 2 વર્ષની સજા છે વકીલ સાહેબથી જાણી લ્યો, એ જેલના સળિયાથી ગણવા પડે. કે રહમાન ખાન સાહેબની વાત પૂરી થઈ, તો મારો નંબર આવ્યો બોલવાનો, તો મેં ઊભા થઈને એમ કહ્યું કે રહમાન ખાન સાહેબ, યે મુતવલ્લી લોગો કો 2 સાલ કી સજા હોગી, 2 સાલ કે બાદ તો છૂટ જાયેંગે ને, લેકિન અલ્લાહ કે યહાં જો પકડ હોગી ઉસસે કૈસે છૂટેંગે, ખુદા કી પકડ સે કૈસે છૂટેંગે, કે અલ્લાહની પકડ એનાથી પણ ભયંકર છે ને એનાથી પણ ખતરનાક છે. એટલે એક તરફ જવાબદારી, અલ્લાહનો ડર, એ આપણા અંદર હોવો બહુ જ જરૂરી છે. એક કિસ્સો તમને કહેવાય, અજીબ કિસ્સો છે. અલ્લાહ એવો દિવસ તમને ને મને નહીં બતાવે, બોલો આમીન. મારા એક દોસ્ત હતા, તેઓ પણ હવે એ રીતે કાલ થઈ ગયો. તેમણે એવણના ફ્રેન્ડના અબ્બાના ઇન્તિકાલની અજીબ વાત મને કરી કે મારો એક દોસ્ત છે, એક ગામનું નામ પણ આવ્યું, તેના અબ્બા ગુજરી ગયા. કિબરત માટે કહું છું, ગુજરી જવા પછી ગુસલ આપવા માટે લઈ ગયા, તો એવણની બોડીના ઉપર કારા કારા ટીપકા થઈ ગયા, પૂરી બોડી પર. બોડી આપણે જોઈ નહીં શકીએ એવી હાલત થઈ ગઈ. કફન ઓળાવીને દફનાવી દીધા. હવે છોકરો ફિકરમાં કે મારા બાપને આવું કેમ થયું મરવા પછી. મા સાથે ડિસ્કસ કરી, બહુ ડિસ્કસ પછી એ લોકો એ પોઈન્ટના ઉપર પહોંચ્યા કે આપણા અબ્બાજી એક વકફના મુતવલ્લી હતા, અને હિસાબ કિતાબના અંદર કોઈ દિવસ એમણે ચોકસાઈ એહતિયાત રાખી નથી. વકફના પૈસા ગજવામાં હોય તો એને ઘર ખર્ચમાં પણ વાપરી નાખતા હતા. વકફના પૈસા પોતાના પાસે હોય પોતાની જરૂરતમાં પણ વાપરી નાખતા હતા. કે અમો બધાને યકીન છે કે વકફના પૈસા જે અબ્બાજી ખાઈ જતા હતા તેના લઈને મોત પછી એઓને આ સજા થઈ છે. બહુ ડરવાની વસ્તુ છે, બહુ બીવાની વસ્તુ છે વકફના પૈસાના બાબતમાં. તમને એક મસલો સમજાવું, અમારે ત્યાં છોકરાઓ દારૂ હસનિયામાં પડવા આવે કે કોઈ બી મદ્રેસામાં આવે, તો આલિમ ક્લાસના સેકન્ડ યરમાં એઓને અમે મસલા મસાઈલની એક કિતાબ પઢાવીએ છીએ, તેનું નામ છે નુરુલ ઇઝા. તેમાં શરૂ ચેપ્ટરના અંદર જ પાકી નાપાકીના મસલા લખેલા છે. તેમાં એક મસલો એમ છે કે પાણીને વેડફી નાખવો ગુનો છે, જરૂરતથી વધારે પાણી વેડફવું ગુનાનું કામ. આજે આપણે નળ ખોલીને બેસીને વાતો કરતા હોય ને પાણી વિશે જ જતું હોય, ગુનાનું કામ છે. આગળ એમ મસલો લખેલો છે કે વકફનું પાણી વેડફી નાખવું હરામ છે, વકફનું પાણી વેડફી નાખવું, જરૂરતથી વધારે એને વાપરવું એ હરામ કામ છે. હવે આજે કેટલી જગ્યા પર પરબ બનેલી છે, સબીલ બનેલી છે, મસ્જિદોના અંદર છે કે ત્યાંના કુવા ત્યાંનું બોરિંગ વકફ હોય અને તે પાણીને આપણે વેડફી નાખતા હોય તો હરામનો ગુનો તેના ઉપર લાગુ પડે છે. આજે વિચારો કે વકફની પ્રોપર્ટી, વકફનું પાણી સુદ્ધા એને વેડફી નાખવું કેટલો ખતરનાક ગુનો છે, વિચારો એના પરથી. એટલે મેં તમારા સમક્ષ કુરાનની એક આયત પડી છે, ઇન ઔલિયાઉહુ ઇલ્લલ મુત્તકૂન, કે વલી મુતવલ્લી તો તે જ બની શકે જેના દિલના અંદર અલ્લાહનો ડર હોય, જેને અલ્લાહનો ડર ને ખોફ હોય તે જ મુતવલ્લી બની શકે. ઇન ઔલિયાઉહુ ઇલ્લલ મુત્તકૂન, મુતવલ્લીઓની જવાબદારી સમજાવાને તો આજે ફજર પહેલા રાજીનામું આપી દેશો, ફજર બી નહીં થાય. મસ્જિદના મુતવલ્લીની જવાબદારી નમાઝની પણ છે કે નમાઝ માટે લોકોને લાવે. હવે તો માશાલ્લાહ મુતવલ્લી જુમ્મા ના આવે તો શુક્રિયા કે મુતવલ્લી સાહેબ આ જુમ્માએ આવેલા હતા મસ્જિદમાં નમાઝ કરવા. બીજી નમાઝોને તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. શરિયતે મુતવલ્લી બાબતે જે ધારા ધોરણ નક્કી કર્યા છે કે જે ટ્રસ્ટ અને વકફના મસલાઓને જાણતો હોય, અમાનતદાર હોય, અલ્લાહથી ડરવા વાળો હોય, એવા લોકો જ મુતવલ્લી બની શકે છે. હવે આજે શું છે, પેઢી દર પેઢી મેરે અબ્બા મુતવલ્લી થે ને તો અબ હમ, દાદા મુતવલ્લી થે ને તો અબ હમ. એટલે કે આપણે તો ખાનદાની પ્રોપર્ટી બનાવી દીધી વકફને. આગળ એક બીજી વાત કરો, જે લોકો અલ્લાહથી ડરે છે, વહીવટ ચોખ્ખો રાખે છે, સાફ ચોખ્ખો વહીવટ છે, એ ભાઈઓને હું મુબારકબાદી આપું છું કે તમારે લોકોથી ડરવાની બિલકુલ જરૂરત નથી. આજે દુનિયાનું ચક્કર અજીબ છે, જે લોકો ખાઈ જતા છે ને તેને કોઈ ટોકતું નહીં મળે, ને જે લોકો સારી રીતે તંત્ર ચલાવે છે, પોતાનો ટાઈમ લગાવીને, પોતાના પૈસા લગાવીને, પોતાની મહેનત લગાવીને, તેના વિરુદ્ધ જ તીર છોડતા હોય, તેને દુઃખીને પરેશાન કરતા હોય, ટોર્ચર કરતા હોય, તો તે મુતવલ્લીઓને હું હિંમત અપાવું છું કે જ્યારે અલ્લાહ સાથે આપણો વ્યવહાર ચોખ્ખો છે, આપણે વકફનું ખાઈ નથી જતા અલ્હમ્દુલિલ્લાહ, તો ભલે ને કોઈ ગાળ દેતો હોય, તીર મારતો હોય, તેનાથી આપણે કોઈએ પણ ગભરાવાની જરૂરત નથી. એવા મુતવલ્લીઓને હું કહી કે જરા પેટ મોટા કરી દે. પેટ મોટા કરવાનો શું મતલબ? કોઈ ગાળ આપે સાંભળી લ્યો, કોઈ ખોટું બોલે સાંભળી લ્યો, કોઈ ફાયરિંગ કરે સાંભળી લ્યો, બધું સાંભળવાનું. જ્યારે કે આપણે ચોખ્ખા છે અલ્લાહ સાથે વહીવટ કરવાના અંદર, એટલે બે વસ્તુ આપણે સામે રાખવી. હું તમને એક પોઈન્ટની વાત બતાવું. હિસાબ દર વર્ષે મસ્જિદના અંદર લટકાવી દો, મદરેસામાં લટકાવી દો, વકફના દરવાજા પર લટકાવી દો, દરગાહના દરવાજા પર લટકાવી દો, કબરસ્તાનના દરવાજા પર લટકાવી દો. આ વર્ષની આવક આટલી, જાવક આટલી, આ હિસાબ, આ બિલ, આ વાઉચર, જેણે પણ વધારે ડિટેલમાં જોવો હોય ટાઈમ લઈને અમારી પાસે આવે ને મળીને ચેક કરી શકે. જાહેર પણ લગાવી દો હિસાબ એકદમ ચોખ્ખો. અને ઓડિટ કરાવો ટાઈમ ટુ ટાઈમ. કોઈ મુતવલ્લીનો ઇન્તેકાલ થઈ જાય, તરત જ કાયદા મુજબ નવી નિમણૂક કરો અને એની નોંધણી કરાવો. કેટલા ટ્રસ્ટો આપણા એવા છે કે 25-30 વર્ષ સુધી કોઈ નોંધણી થતી જ નથી. મુતવલ્લી સાહેબને ઇન્તેકાલ થઈ ગયો, રાજીનામું આપી દીધું, નવી નિમણૂક થઈ, કોઈ જાતની આપણે નોંધ કરાવતા જ નથી. હવે કોઈ દિવસે આડું થાય, કોઈ પ્રોબ્લેમ ઊભો થાય, તે દિવસે કેટલી તકલીફ થઈ જાય. એમાં એક્ટિવ રહેવો. જેવી રીતે આપણા પાસે કોમ પાસે દીનદાર વકીલો છે, જેઓ સમાજ સેવા માટે તૈયાર છે, તમને જ્યાં મદદની જરૂર પડે જાઓ વકીલ સાહેબ પાસે કે અમારા મુતવલ્લી સાહેબ ગુજરી ગયા, નવી નિમણૂક કરેલી છે, હવે એની નામની નોંધણી કરાવવાની છે, જૂનાની કમી કરાવવાની છે. એ પ્રોસીજરો આપણા વકીલ સાહેબો ઇન્શાલ્લા કરી આપશે તમને. કોઈ માણસ વકફ કરે કોઈ પ્રોપર્ટી, તરત જ એનું લખાણ કરાવો, તરત જ લખાણ કરાવો. આજે કેટલી પ્રોપર્ટીઓ એવી છે કે જે વકફ થઈ ચૂકી પણ તેનું કોઈ લખાણ નથી, તે લખાણ રજીસ્ટર્ડ પણ નથી કરવામાં આવ્યું. લખાણ જ નથી તો રજીસ્ટર કરે. હવે એમાં શું થાય છે? હું આજકાલ લોકોને બયાનની એક વાત કહું છું, જ્યારથી જમીનોની કિંમતો વધી ગઈ, ઈમાનની કિંમત ડાઉન થઈ ગઈ. અમારા વિસ્તારના અંદર તો મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે, સુપર હાઈવેનો પ્રોજેક્ટ ચાલે છે, સ્પીડ હાઈવે લગભગ 3 પ્રોજેક્ટ અત્યારે ચાલે છે. એમાં સરકારી ધારા ધોરણ મુજબ જે જમીનો જઈ રહેલી છે તેની એટલી એટલી કિંમતો આવી રહેલી છે સરકારી પર ધારા ધોરણ, સુપ્રીમ કોર્ટની રૂપરેખા મુજબ એટલા પૈસા આવી રહેલા છે કે લોકોને ઈમાન ડાઉન થઈ રહેલા છે. દાદાએ વકફ કરી પણ સરકારી ચોપડે કે પ્રોપર્ટી રજીસ્ટર કરાવવામાં નહીં આવી, તો હવે પોતરો એને વેચીને પૈસા ખાઈ રહેલો છે. બાપે વકફ કરી, વકફનું કોઈ લખાણ નથી, રજીસ્ટર્ડ નથી, તો હવે દીકરાઓ ખાઈને મજા કરી રહેલા છે તે પ્રોપર્ટીઓનો પર. પૈસા અલમાલ ખુલ્લુન ખદીરો. નબી પાક સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે કે માલ મીઠો ને લીલો, મીઠો મીઠો ને હરિયાળો, ખદીર હરિયાળો. હરિયાળી વસ્તુ કેવી સુંદર દેખાય, તો કા માલ મીઠો અને હરિયાળો, લોકોને લાલચ આવેલી માલ. એટલે વકફ થયેલી વસ્તુનો તાત્કાલિક લખાણ થવું જોઈએ અને લખાણ કરીને એને ચોપડે ચડાવવું જોઈએ, સરકારમાં રજીસ્ટર કરાવવું જોઈએ. તેમ છતાં પણ એક મસલો સાંભળો તમને, શરિયતનો કાનૂન બદલાવો. કોઈ વકફ કરી દીધો, લખાણ નહીં થઈ શક્યું તો પણ શરઈ ધારા ધોરણ અને શરઈ કાયદા મુજબ જે વકફનો ઇકરાર થયો હોય, મૌખિક ઇકરાર, અને મૂળ માલિકોએ તે મિલકત પોતાના કબજાથી છોડી પણ દીધી હોય, તો તે વકફ શરિયતમાં સહી થઈ જાય છે અને પાછળના વારસદારો તેના ઉપર માલિકીનો દાવો કરે તો શરઈ કાયદા મુજબ એ સાંભળવામાં આવશે નહીં. મૌખિક ઇકરાર એ પણ માન્ય છે શરિયતમાં, ભલે લખાણ નથી અને વારસદારો તેના ઉપર માલિકીનો દાવો કરશે તો સાંભળવામાં નહીં આવશે. મસલા મુજબ લિખિત પુરાવાના ઉપર વકફ મોકૂફ નથી, કે લિખિત પુરાવા હોય તો જ વકફ ગણવામાં આવે, બિલકુલ નહીં. મૌખિક વકફ પણ માન્ય રાખવામાં આવશે. હવે આજે શું થઈ રહ્યું છે? વકફની પ્રોપર્ટીઓ લોકો વેચી રહેલા છે. સાંભળો, વકફ વેચી શકાતું નથી, બક્ષિસમાં આપી શકાતું નથી, હદિયાને ગિફ્ટમાં પણ આપી શકાતું નથી, એમાં વારસાઈ પણ નહીં થઈ શકે. વકફ જેવો કોઈ માણસે કર્યું, તરત જ વકફ કરનારાની માલિકી ખતમ થઈ જાય છે અને એ પ્રોપર્ટી અલ્લાહની માલિકી થઈ જાય છે, અલ્લાહની માલિકીમાં આવી જાય છે. મેં તો અલ્હમ્દુલિલ્લાહ એક વખતે વકીલ સાહેબ સુરત આવે છે, નકવી સાહેબ, તબ તો મિનિસ્ટર થે ઓર વકફ કા ડિપાર્ટમેન્ટ ઉનકે પાસ હી થા સેન્ટ્રલ ગવર્મેન્ટ મેં, તો નકવી સાહેબની હાજરીમાં મેં નકવી સાહેબને સવાલ કરે કોન્ફરન્સમાં કે તમે જ્યારે એમ કહેતા છે અને વકફ એક્ટમાં પણ આ જ વસ્તુ લખવામાં આવેલી છે કે વકફ થતાની સાથે જ મૂળ માલિકની માલિકી ખતમ થઈ જાય અને મૂળ માલિકની માલિકી રહેતી જ નથી, અલ્લાહની માલિકી થઈ જાય, તો તમે વકફની આવકમાંથી ટેક્સ કયા મોડે માંગો છો? કોઈ અધિકાર જ નથી વકફની પ્રોપર્ટીથી ટેક્સ માંગવાનો. કોઈ જવાબ નહીં આપી શકેલા એવા મારા સવાલનો. આમ મજમાએ તાળીઓ બહુ પાડી પણ નકવી સાહેબથી જવાબ નહીં અપાયેલો, તેના વિડીયો પણ છે. તો કે જ્યારે કે એક પ્રોપર્ટી મૂળ માલિકની મિલકિયતમાંથી માલિકીમાંથી નીકળી ગઈ અને અલ્લાહની માલિકીમાં આવી ગઈ તો એને વેચનાર સખત ગુનેગાર છે. વકફની પ્રોપર્ટીનું વેચાણ શરિયતમાં રદ બાતલ ગણવામાં આવે છે, વેચાણ જ સહી નથી. ખરીદનાર માલિક બનતો જ નથી શરિયતના કાયદા મુજબ. વેચનારની જવાબદારી છે કે પૈસા જે કિંમત લીધી હોય તે ખરીદનારને પરત કરે અને વકફની મિલકતને ફરીથી વકફની અવસ્થામાં સ્થાયી કરે, એ જવાબદારી છે. ખરીદનાર કે અન્ય કોઈ વ્યક્તિ વકફની મિલકત પર દાવો છોડવા માટે સુલહરૂપ પૈસા આપવા તૈયાર થાય તો તેને કબૂલ કરવું પણ મુતવલ્લી માટે જાયઝ નથી. આજે એવું થઈ રહેલું છે, પૈસા લેવો ને મુતવલ્લી સાહેબ આજે સેટિંગ કે તમે કેસ ન કરતા, વકફ ટ્રિબ્યુનલમાં જતા નહીં, કોર્ટમાં ન જતા, મુતવલ્લી સાહેબ સેટિંગ કરી લખે કેસ નહીં કરવાના પૈસા. આ સુલા હરામ છે, શરિયતનો કાયદો છે કે જે સુલાહના અંદર હરામને હલાલને હલાલને હરામ કરવામાં આવે
તે સુલા શરિયતમાં રદ બાતલ ગણવામાં આવશે. હવે મુતવલ્લીઓ કયા મોડે સેટિંગ કરી શકે કે તું ભાડું છે આટલા વર્ષો જૂન અને 3 રૂપિયા ભાડું, તારે 3 રૂપિયા બી બરકતી કે તું આપતો છે. હવે 3 ના 3000 કરવા માટે મુતવલ્લી સાહેબ સાથે સેટિંગ કેસ ન કરતા આપણે બે સમજી લેવો. તમારું થઈ જશે મુતવલ્લી સાહેબ, તમને કઈ મળી જાય, વેચી નાખી. મુતવલ્લી સાહેબ દાવો ન કરતા આપણે સમજી લઉં, તમને હું જોયું બોલો ને. મુતવલ્લી સાહેબ બી હું જોયું ધીરે એને કહી દે કે ચાલો કઈ નહીં આટલું ચલાવી લે, હું એ હરામ છે. સાંભળો, અલ્લાહ તાલા કુદરત વાળા છે, વકફની મિલકત પચાવીને કોઈ સુખી થયેલું નથી ને કોઈ સુખી થવાનું નથી. પેઢીઓની પેઢીઓ, જનરેશન, નસલોની નસલો વકફની પ્રોપર્ટીઓ ખાઈને બરબાદ થઈ ગઈ એવા કિસ્સા મારા પાસે છે. પેઢીઓ બરબાદ થઈ ગઈ વકફની વસ્તુઓ ખાઈને. હદીસ તમને સંભળાવો, હદીસ શરીફમાં છે, અલ્લાહ તાલા થોડા લોકોના ગુનાહના કારણે સામાન્ય જનોને, આમ લોકોને અઝાબ આપતા નથી, હા જ્યારે ગુનો છડે ચોક થવા લાગે અને લોકો તેને રોકવા માટે શક્તિમાન હોય, જોઈ રહેલા છે છતાં પણ ન રોકે, એવા વખતે અલ્લાહ તાલા તરફથી ખાસ અને સામાન્ય, દોષિત અને નિર્દોષ સર્વ લોકોને અલ્લાહનો અઝાબ આવે છે. આજે મોલ્લાવાસીઓ, ગામવાસીઓ ગુંગા બની જાય છે, વકફની પ્રોપર્ટીઓ બરબાદ થઈ રહેલી છે. કોઈ બોલતું જ નથી કે નહીં એ ઝઘડેને કોણ ભળે, આપને સાઈડ પે બેઠે રહો. સબ ગુનેગાર એસા કરને વાલે. ઇસીલીએ એ માટે આપણે વકફને બચાવવા માટે હિંમત કરવું પડશે. યાદ રાખો, દુનિયામાં કોઈ પાસે નાનકડી સત્તા હોય, નાનકડો પાવર હોય, તેવા સત્તાધીશની મામૂલી વસ્તુ છીનવતા પહેલા માણસ 100 વાર વિચાર કરે છે કે આનું તો સરકારમાં બહુ પહોંચ છે, એની કોઈ વસ્તુ નહીં લેવાય, એની તો આપણે આવી બને. તો પછી સર્વશક્તિમાન અલ્લાહ તાલાની મિલકત પચાવતી વખતે માણસે કેટલી ડરવાની જરૂરત છે. અલ્લાહની પ્રોપર્ટી, વકફની પ્રોપર્ટી પચાવતા પહેલા કેટલી ડરવાની, જીવાની જરૂરત છે. અલ્લાહ તાલા બહુ જ તાકતવાળો છે. ફતવાની પ્રખ્યાત કિતાબ શામીમાં છે, કોઈ મુતવલ્લી કે ટ્રસ્ટી જો આ વકફના નુકસાન ટાણે કાર્યવાહી કરી વકફને બચાવવાનો પ્રયત્ન કરવા માટે સક્ષમ હોય છતાં કોતાહીથી કામ લેવે તો એ માફ થશે નહીં. મોલ્લાવાસીઓ, જમાતના સંજનો જો ચૂપકીદી સાધી લેશે અને વકફ બચાવવામાં મદદ ન કરી શકતે તો એ લોકો પણ હરામના ગુનામાં સામેલ થઈ જશે. એટલે દીની ભાઈઓ, વકફના મસલાઓ બહુ જ નાજુક છે. વકફની પ્રોપર્ટીઓ બચાવો, એને જાયને બરબાદ ન કરો, હિસાબમાં એકદમ સાફ ચોખ્ખા રહ્યો. આજે આપણા કેટલા વકફ છે કે જે બરબાદ થઈ રહેલા છે પણ આપણને કંઈ પડેલી જ નથી. મહેનત કરો. તમે સુરતની મોગલી સરા, એક મોલ્લાનું જ નામ છે, એ વકીલ સાહેબ અત્યારે કહેતા હતા, પૂરી ઇન્સ્ટિટ્યૂટનું નામ છે મોગલી સરા. તો તે મુઘલ સરાઈ પરથી બની ગયું મોગલી સરા, ને તેના ફારસી લખાણ મેં પોતે વાંચેલા છે. મિર્ઝા સાહેબ મારા તે સંબંધમાં છે, પોતે મેં તે ફારસી લખાણ એના વાંચેલા છે. ને સરકારી મ્યુઝિયમના અંદરથી તે લખાણ લઈ આવ્યા ને મહેનત કરી. એટલે અલ્લાહ તાલાએ આપણને ટ્રસ્ટી મુતવલ્લી બનવાનો મોકો આપ્યો. પૂરી અમાનતદારીના હાથે અલ્લાહનો ડર રાખીને હિસાબ ચોખ્ખા રાખો. એક પૈસો બી વકફનો આપણા પેટમાં નહીં આવે, આપણા ઘર ખર્ચમાં ન આવે, પૈસો નહીં વેડફાય એનું ધ્યાન રાખો. ભાડૂતોને સમજાવો. અત્યારે એક અમારા ભાઈ 80 વર્ષ જૂના ભાડૂત વકફના ઘરમાં, તો ટ્રિબ્યુનલમાં કેસ ગયો, પછી સેશન્સ કોર્ટમાં આવ્યો, તો સેશન્સ કોર્ટના હિન્દુ જજ એમ કહેવા લાગ્યા કે ચાચા, તમારા ધર્મનું વકફ 80 વર્ષથી તમે વાપરતા છો, તમારા ધર્મનું વકફ અને 80 વર્ષથી તમે વાપરતા છો, તો તમારે તો તાત્કાલિક છોડી દેવું જોઈએ. તમે વકફ છોડવા માટે, કબજો છોડવા માટે પૈસા માંગો, એ તમારા માટે શોભતું નથી કે ધાર્મિક વકફ તેનો કબજો છોડવા માટે તમે પૈસાની માંગણી કરો, કે તમારા માટે શોભાસ્પદ નથી, તમને સારું નથી લાગતું. તો જ્યારે તે હિન્દુ જજે કોર્ટમાં ટકોર કહી, તો તેઓને દિલ પર જરાક અસર થઈ કે સાહેબ મને ટાઈમ આપો 1 વર્ષનો, હું ખાલી કરી દેવા. છેલ્લે તેઓને 1 વર્ષના અંદર તે પ્રોપર્ટી ખાલી કરી દીધી. એટલે વકફ કરવું બહુ મોટા સવાબનું કામ છે. વકફના મુતવલ્લી બનવું પણ સવાબનું કામ છે. વકફનું સંચાલન બી નેકીનું કામ છે. અલ્લાહના અંતિમ નબી, આખરી નબી હઝરત મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુન્નત છે. પણ તેમાં અમાનતદારી હોય, સાફ સુથરા આપણે હોય, વહીવટ ચોખ્ખો હોય, આપણે વકફની પ્રોપર્ટીને બચાવવાનું કામ કરીએ, એને બરબાદ થવાથી બચાવીએ. કાયદાઓ બહુ સારા છે, એ કાયદાઓની આપણે મદદ લઈએ. અને સૌથી મોટી વાત, આખિરતનો ડર અપાવો કે એક દિવસ અલ્લાહના સામે જવાનું છે. એક માણસ ચોરી કરતા પકડાઈ ગયો વકફમાં, તો એક બુઝુર્ગ તેને કહેવા લાગ્યા અલ્લાહના વલી કે ચાચા, તમે મારા ઘરે આવીને ચોરી કરી જતે ને મારા પાસે માફી માંગી લેતે, હું તમને માફ કરી દેતે, માફ થઈ જતે. પણ આ વકફ થયેલી વસ્તુમાં તમે ચોરી કરી, તો એને તો તમે કેવી રીતે રિકવરી કરશો? વકફની ચોરી કેવી રીતે રિકવરી કરશો? એમાં અલ્લાહની માલિકી, પબ્લિકનો હક જોડાયેલો. એટલે આ બહુ જ ખતરનાક વસ્તુ છે, સવાબની પણ વસ્તુ છે અને ડેન્જર પણ છે. એટલે જે લોકોને પોતાની જાત પર પૂરો વિશ્વાસ હોય, અમાનતદારી, વહીવટ ચોખ્ખો, શરિયતના મસલા અને કાનૂન કાયદાઓ જાણતા હોય, તે લોકો આના ખિદમતના કામમાં જરૂર આગળ આવે. બાકી જો આપણને પોતાની જાત પર ભરોસો ન હોય, તો આ દુનિયાના હોદ્દા ખાતર, દુનિયાના હોદ્દાના ખાતર પોતાની આખિરત ને પોતાની કબરને બરબાદ ન કરવું જોઈએ, બિલકુલ બરબાદ ન કરવું જોઈએ. અલ્લાહને બીજા બંદા છે તેને સોંપી દેવા, કરશે તે લોકો. આપણા માથેથી તો ગુનો હટી જાય જો આપણે નહીં કરી શકતા હોય તો. ઘણા બિચારા મુતવલ્લી તો શું વકીલ સાહેબ હમણાં કહેતા હતા ને, નાગના જેમ બેસી જાય, નાગના જેમ. તો નાગના જેમ બેસી જાય, એક મુતવલ્લી સાહેબ સારું તમને કહ્યું? કે અમારે તો એક મુતવલ્લી સાહેબ હતા, 50 વર્ષથી મુતવલ્લી, ગરડા થઈ ગયા, કામ થાય નહીં કંઈ. હવે લોકો સમજાવવા જાય તેમ કે આ જુવાનિયાઓને કંઈ સમજ નહીં પડે, એટલે મારે કરવું જ પડે. એમ એક શેતાની દલીલ છે, મેં કહ્યું ચાચા તમારી દેખરેખ હેઠળ તમારા પ્રમુખ પદ હેઠળ આ જુવાનીઓને ટ્રેનિંગ તો કરો, ટ્રેનિંગ તો કરો, એ બિચારા દોડધામ કરવા તૈયાર છે. તો કે ના એ લોકોને હમત નહીં પડે કે જરાક બી હમત નહીં પડે, મારે જ બધું કરવું પડે. બિચારા અબુલ જહલ જેવું અલ્લાહ બચાવે, મક્કાનો લીડર હતો તો મરતા મરતા બી લીડરશીપ મગજમાંથી નહીં નીકળી. બુખારી શરીફમાં છે કે અબુ જહલને જ્યારે સાહાબી કતલ કરવા ગયા બદરની લડાઈમાં, તો તે અબુ જહલ હું કહેવા લાગ્યો, હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને મસ્ઉદ રઝિયલ્લાહુ અન્હુની છાતી પર બેસી ગયા. અબુ જહલ શું કહેવા લાગ્યો, એ જંગલી એ ગામડિયા મરતો મરતો દે, તું જરા નીચેથી મારું ડોકું કાપજે, અહીંયા ઉપરથી નો કાપતો. કેમ સરપ્રાઈઝ, આવું કેમ કે મરવાનું ત્યાં ભીને? તો કે જરા નીચેથી ડોકું કાપતો ને, તો અહીંયા બધા બહુ લોકોના ડોકાઓ પડેલા છે, મારું ડોકું નીચેથી કાપતો તો જરા ઊંચું દેખાશે. તો બધા લોકોને એમ થયે કે આ કોઈ મોટા લીડરનું ડોકું પડેલું છે. આજે મોટા બનવાનું ને હોદ્દાનું જે છે ને, એ મરતા મરતા બી નીકળતું નથી. એને કાળો મગજમાં, એ લાલચ ને કાળો, હોદ્દાની લાલચ ને અલ્લાહનો ડર પોતાના અંદર પેદા કરો. સાથે જ બહુ અદબથી તમને વિનંતી કરો, મસ્જિદ મદરસાના આલિમો હાફિઝો મોઝીનો નો ઇકરામ કરો, ઇજ્જત કરો એ લોકોની, એ લોકોને નોકર નો સમજો. કેટલા મુતવલ્લીઓ એવા હોય કે આવીને ઇમામ સાહેબને નોકર સમજીને એ લોકો ઓર્ડર ચલાવતા હોય. મોઝીન અઝાન દેવાવાળો બહુ ઊંચા દરજાવાળો છે, તેને તૃચ હકીર એકદમ નીચ સમજતા હોય, એને તો જાણે નોકરથી બી નીચા સમજતા હોય. એક જગ્યા પર એક મુતવલ્લી સાહેબ મસ્જિદનું કામ બાંગી સાહેબમાં ઓછું કરાવે, પોતાનું કામ વધારે કરાવે. છેલ્લે બીમાર થઈ ગયા તો ઇસ્તિંજો કરાવી મોઝીન સાથે જવાનું વિચારાય ને નવડાવો બી જવાનું. કેટલો અત્યાચાર છે ને જુલમ છે વિચારો. ઇકરામ કરો, અઝાન દેવાવાળાનો, નમાઝ પઢાવવાળાનો, વકફના ખાદિમોનો ઇકરામ કરો. અને ઇકરામની બહેતરીન શકલ એ હે કે સારેથી સારો પગાર એ લોકોને આપો, સારેથી સારો પગાર આપો. આજે પગાર કેટલો આપણે જાણ, લઘુત્તમ વેતન વેતન ધારો જે આપણી સરકારનો છે તે મુજબ બી ઇમામોને પગાર નથી મળતો. તમને ખબર છે લઘુત્તમ વેતન ધારો કે સરકારે ઓછામાં ઓછી મજૂરીનો જે સ્કેલ બનાવેલો છે એ તો સારું કે આપણા મજૂરોને બિચારાઓને કાયદા નથી ખબર, નહીં તો તમને લેબર કોર્ટના રવાડે ચડાવી દે. એ બિચારા અભણ છે ને એ તમારા માટે નેમત છે, નહીં તો લેબર કોર્ટના રવાડે તમને જણાવી દે. હું મસ્જિદમાં ઉભો રહીને કહું છું તમને, સરકારે તે લઘુત્તમ વેતન ધારો જે બનાવેલો છે તે મુજબ બી આપણી મસ્જિદોના ઇમામને મોઝીનનો પગાર નથી. દુઃખની વાત છે, અફસોસની વાત છે. એક વેળા આપણે ગુજરાતી ઇસ્લામિક મેગેઝિનના અંદર જાહેરાત આવેલી હતી, ઇમામની જરૂરત છે ને 17 ખૂબી લખેલી હતી. હાફિઝ હોય, આલિમ હોય, કારી હોય, સારું બયાન કરતા હોય, લોકોને લઈને ચાલતા હોય, જમાતનું કામ બી કરતા હોય, આ તે 17 ખૂબીઓ લખેલી હતી. હું કોઈ જગ્યાએ બયાન કરવા જતો તો મગરી પડાવો ભર્યો, ત્યાંના મુતવલ્લીઓ બધા મને મળ્યા, મુફ્તી સાહેબ પેલું અમારી જાહેરાત વાંચી કરી કોઈ એકાદ ઇમામ સારો વધી આપો ને, કેટલો પગાર આપો. તો કે 1700 રૂપિયા તો પાકા એમ છે. તમે કે તમે એક ખૂબીના 100 જ રૂપિયા ગણ્યા, 17 ખૂબી તમે જાહેરાતમાં લખેલી છે તો એક ખૂબી હવે ખાલી 100 જ રૂપિયા ગણ્યા તમે. 1700 નહીં, તમે મોકલે તમે 2000 તો પૂરા કરી દે કોઈ કે એટલે આ કોઈ વાત છે? 2000 પગાર મસ્જિદના ઇમામ. એક વેળા એક સાચો જોક્સ કમી ગયો. એક વેળા બધા ગામવાસીઓ મુતવલ્લીઓ મદરેસે ફરિયાદ લઈને આવ્યા કે અમારા ઇમામ સાહેબ જોહરને અસરમાં પડતા જ નથી, પડે જ નહીં. તમને કેવી રીતે ખબર પડી કે ઇમામ સાહેબ પડતા નથી? તો કે અમારે તો આગળથી રસ્તો છે મસ્જિદમાં આવવાનો કિબલા તરફથી, તો જે લોકોની રકાત ગીરને જોતા જોતા આવે કે ઇમામ સાહેબને ઓટ હલતા છે કે નથી હલતા, એ ઇમામ સાહેબને ઓટ જ નહીં હલતા હોય. એટલે અમને ખબર પડી કે અમારા ઇમામ સાહેબ પડતા જ નથી. હવે ઇમામ સાહેબને જે કહેવાનું તે કહેવાનું, પણ અમે ધીરેને પૂછ્યું તમે પગાર કેટલો આપો ઇમામ સાહેબને? 1100 રૂપિયા આપે જોહર અસર પડાવવાના. તો મૌલાના એમ કહ્યું કે 1100માં તો ઉઠભેટ કરાવે ને એ બી સસ્તું છે, 1100માં તો ખાલી ઉઠભેટ કરાવે ને એ પણ સસ્તું છે. તમે એમ જુએ કે પડે તો એના અંદર પૈસા વધારો તો પડે, બાકી 1100માં તો ઉઠભેટો મોંઘી છે. આજે આ હાલ છે આપણી સમાજના અંદર ઇમામનો. એટલે સારામાં સારો પગાર આપો ઇમામોને, ટોપ ક્વોલિટીનો મોઝીનને. એક મોઝીન ઇમામ એક મુતવલ્લી સાહેબ મને કહેવા લાગ્યા, મુફ્તિ સાહેબ તમે અમે લોકોને બહુ ખખડાવે એમ, મારી વિડીયો બધી બહુ વાયરલ થયેલી છે મુતવલ્લીઓના વિરુદ્ધમાં, તમે અમને બહુ ખખડાવે. તમે કહ્યું તમે પગાર કેટલો આપે ઇમામ સાહેબને? 5000 એમ કહી ગયા. યુ હાથ કરજો 5000 આપો એમ કહે. તમે કહો તમારી દવાનું બિલ કેટલું આવે મહિનાનું? તે જરાક ઠંડા થઈ ગયા કે 10000 તો ખરું, તમારી દવાના બિલ જેટલું તો આપો ઇમામ સાહેબને પગાર. આજે સમાજમાં આ હાલ છે. નિયત કરીને ઉઠો કે ઇમામને મોઝીનને ઇન્શાલ્લાહ સારામાં સારો પગાર આપશો, સારામાં સારો પગાર. 1983માં અમારા વિસ્તારમાં એક મસ્જિદ બનેલી 70 લાખની, 1983માં. તો એક બહુ મોટા અલ્લાના વલી ઉતા હઝરત મૌલાના ઉબેદુલ્લાહ સાહેબ બલિયાવી રહમતુલ્લાહ અલેહ, તેઓને ઉદઘાટન હરદુઆમાં બોલાવ્યા. મરકઝ નિઝામુદ્દીન પર રહેતા હતા. તો ગામવાળાઓ બહુ ઉત્સાહમાં, હઝરત 70 લાખની મસ્જિદ બનાવી, 70 લાખની મસ્જિદ બનાવી. 1983ની વાત કરો તો અલ્લાવાળા અલ્લાવાળા હોય અલ્લાના વલી. હઝરતે બધાના જજ્બા સાંભળ્યા ને પછી દુઆ પહેલા 2 મિનિટ બયાનમાં કહ્યું 70 લાખ કી મસ્જિદ બનાઈ હૈ તો ઇમામ કો કમ સે કમ 7000 તનખા તો દેંગે હી દેંગે. 1983ની વાત. 1983ને આ 2024 હજુ ઘણા ગામોના અંદર ઉમ્મતમાં 7000 ઇમામનો પગાર નથી, દુઃખની વાત છે. એટલે ઇમામોનો પગાર ટોપ ક્વોલિટીનો કરો, કરશો કહો ઇન્શાલ્લાહ. અને બીજી વાત, અઝાન સહી કરો. હું અહીંયા આવ્યો ફજરની નમાઝમાં પહોંચ્યો ગઈકાલે, તો મેં અઝાન સાંભળી પહેલી. તો મેં મૌલાનાને કહ્યું કે આ અઝાન કોણે આવી? એને કહ્યું કે હું 2 દિવસ અહીંયા છું, મારા પાસે આવે એની અઝાન હું સહી કરાવવા. આ અઝાન એકદમ ગલત આપી રહેલા છે, બિલકુલ સહી અઝાન નથી. અઝાન દાવત છે, ઈમાનની દાવત છે. ને તે જ આપણે ખોટી આપવું તો ફિર પછી તેના અસર બી ખોટા થશે. હવે આપણા મસ્જિદને એક એક્ઝામ્પલ આપો. હું બોલતા હોય હૈયાલસલા ખેંચીને, હૈયાલસલા, તેને બિચારાને ખબર જ નથી કે છેલ્લો શબ્દ લા છે કે હા છે. છેલ્લો શબ્દ હા છે, લા નથી. પણ 60% 70% મોઝીન આવી અઝાન દેતા હોય કે લા પર થોભી જતા હોય, હ પડતા જ નથી. હૈયાલસલા હા આવતી જ નથી. હવે મિનિંગ કેટલો બદલાય છે સમજો. ચોખ્ખા શબ્દ સહી શબ્દ શું છે? હૈયાલ સલા, એટલે કે નમાઝ પઢવા માટે આવો. અને જો હા ની બોલે તો મિનિંગ શું છે? હૈયાલ સલા, આવો જ નો મસ્જિદમાં. એટલે તો લોકો નમાઝ પઢવા આવતા નથી. તે જ બૂમ પાડતો હોય કે આવો જ નો, પછી ક્યાંથી આવે? એ જ હાલ હૈયાલ ફલાનો બી છે કે હૈયાલ ફલામાં બી લા પર જ સ્ટોપ. હૈયાલ ફલા, હા મોટી હા જે ગળામાંથી નીકળે તીના ઉપર જઈને થોપવાનું છે. તો માઇનસ શું છે? હૈયાલ ફલા, કામયાબી માટે મસ્જિદમાં આવો. હવે હા ની બોલે, માત્ર આટલું બોલે, હૈયાલ ફલા, આવો જ નહીં મસ્જિદમાં. તે પોતે જ પુકારતો છે. કેટલી ડેન્જર નમાઝ. અલ્લામા ઇકબાલના તરાના તો આપણે સાંભળીએ ને, સારે જહાસે અચ્છા હિન્દુસ્તાન હમારા, તો આ તરાનો પણ સાંભળો. ઇકબાલે આ પણ કહ્યું છે, રહ ગઈ રસમે અઝાં રૂહે દિલાલી ન રહી, રહ ગઈ રસમે અઝાં રૂહે દિલાલી ન રહી, રહ ગયા ફલસફા તલકી ને ગઝાલી ન રહી. આજે અઝાન થાય છે પણ હઝરતે બિલાલ વાળી અઝાન ક્યાં છે? મસ્જિદે મરસિયા ખાહે કે નમાઝી ન રહે. મરસિયા કોઈના મરી જવા પછી જે શોક ગીત ગાવામાં આવે ને, એને ઉર્દુમાં મરસિયા કહે. તો ઇકબાલ કહે છે, મસ્જિદે મરસિયા ખાહે કે નમાઝી ન રહે, યાની વો સાહિબે ઔસાફે હિજાઝી ન રહે. અલ્લાહના નબીના પવિત્ર તરીકા મુજબ અઝાન નમાઝ પઢવા વાળાની રહ્યા. એટલે નક્કી કરો, દરેક મોઝિન સાહેબની ટ્રેનિંગ કરાવો પહેલી કમ્પલસરી, અઝાનની એકામત સહી થાય. મેં બી મુફતી છું પણ મેં બી એની અલગથી ટ્રેનિંગ લીધી છે. મસ્જિદમાં ઉભા રહીને કહું છું, અઝાનને ઇકામત સહી કેવી રીતે આપવાની એની મેં અલગથી ટ્રેનિંગ અલ્હમ્દુલિલ્લાહ લીધી છે. ટ્રેનિંગ કરાવ. એ જ રીતે ઇમામોની ટ્રેનિંગની પણ જરૂરત છે કે સુન્નત તરીકાથી નબીજીના પવિત્ર તરીકા પ્રમાણે કેવી રીતે નમાઝ પઢાવવાની. તમે દારૂલ હસનિયા મોકલશો, ઇન્શાલ્લાહ મહારાણા ઇકબાલ સાહેબ, મહારાણા ઇબ્રાહીમ સાહેબ એનો સિસ્ટમ બનાવે. અઝાન સહી કરવાની, કામત સહી કરવાની, નમાઝ સહી પઢાવવાની, ને પગાર બી શાનદાર આપો. અલ્લાહ તાલા આવી વાતો પર આપણને અમલની તોફીક અતા ફરમાવે. વકીલ સાહેબ બહુ બિઝી માણસ છે, હાઈકોર્ટ ગુજરાતના અંદર માશાલ્લાહ, મુસલમાનોની ફિકર લઈને ચાલવા વાળા, અમારા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સાથી મેમ્બર છે. પણ આજની મજલિસના ખાતર અમદાવાદથી પોતાના વર્કિંગ દિવસોમાં, આ વર્કિંગ ડે કહેવાય, છુટ્ટીના દિવસો નહીં કહેવાય, સમય ફાળવીને આવ્યા. એમનો મને ફોન આવ્યો કે મેં આપકી વજહ સે દાવત કબૂલ કી હૈ. તો અલ્લાહ તાલા ખૂબ જઝાએ ખૈર આપે, અલ્લાહ એવડને સહેત તંદુરસ્તી આપે, સમાજના કામોમાં અલ્લાહ તાલા એવડને ઓર આગળ વધારે. વકફના બાબતે કોઈને પણ કોઈ કાયદો જાણવો હોય, કોઈ સવાલ હોય, આજે ફ્રી ઓફ ચાર્જ એવડ અહીંયા બેઠેલા છે. વરના આજે તો સુપ્રીમ કોર્ટના વકીલો ફોન પર વાત કરવાના બી પૈસા માંગે છે. આપણા માટે, સમાજ માટે બહુ ઇજ્જતની વસ્તુ છે જે કોમના માટે, ખિદમત માટે તૈયાર છે. બહુ સારો મોકો છે, સવાલ કરો, પૂછો, કાયદાની માહિતી મેળવો ને તે મુજબ ચાલો. અલ્લાહ તાલા આપણા સૌના માટે વકફની હિફાજતનું કામ આસાન કરવાવે. વાખિર દાવાના અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. Yeah, I'm not sure. I'm not sure.